સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 1, પ્રસારણ તારીખ 23 નવેમ્બર 2006. અમારા નિમંત્રણને માન આપીને પહેલા જ ગુરુવારે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ સાંભળવા બેસી ગયેલા અમારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. હા મિત્રો, તમારા પોતાના ખેડૂત ભાઈઓ બહેનો માટેના આ કાર્યક્રમમાં આપણે વાતો કરીશું ખેતીના વિકાસની. ખાસ તો દુષ્કાળ સંભવિત વિસ્તારો એટલે કે પાણીની અછતવાળા વિસ્તારોમાં વસતા નાના અને સીમાંત ખેડૂતોની ઉત્પાદકતા વધે એ માટે નવા નવા પ્રયોગો જાણીશું.
ટૂંકમાં ખેતીમાં તમારું વીઘા દીઠ ઉત્પાદન વધે એ માટે આપલે કરીશું નવી નવી વૈજ્ઞાનિક માહિતીની. અને સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમના આયોજક છે સજ્જતા સંઘ અને નિર્માતા છે
DSC
એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર.
કેમ છો મિત્રો, મજામાં ને? ઘઉં જીરું વાવવાના કામમાં હશો નહીં?
આ વખતે ચોમાસું લંબાયું અને ઓતરા ચિત્રાના તાપ હમણાં સુધી હતા. હવે કઈક ઠંડી શરૂ થઈ હોય.
થઈ ગઈ
એટલે બિયારણ વગેરે તૈયાર કરી દીધા હશે.
પણ ભાઈ, એની સૌ પહેલી મૂંઝવણ હોય છે ઉમા, એટલે તો આજે મોહનભાઈ અને લક્ષ્મીબેન ને આપણે ખાસ બોલાવ્યા છે.
પણ હજી સુધી કે બંને દેખાય નહીં,
આવતા જ હશે.
પણ કેટલા મહિને તેડાયો યાર, ભલા માણા બારગામ ગયા તા હું?
ના ના મોહનભાઈ, ખેતી અને પશુપાલન ના નવા અભ્યાસ માં રોકાયા હતા. વળી પાછા તમને મળવાનું મન થયું એટલે આવી ગયા.
પણ આજ શું કામ બોલાવ્યા? ઈ તો કયો
લક્ષ્મી ભાભી, અમદાવાદમાં એક સેવાભાવી સંસ્થા છે.
હા, તો ઈ શું કઈ ખેડૂ હાટું કામ કરે?
હા, તો રાજ્યના ગ્રામ વિસ્તારોમાં કુદરતી સંસાધનોના વિકાસમાં ખેડૂતો એટલે કે ગ્રામજનોને ને એમના સંગઠનોને માહિતી અને જ્ઞાન આધારિત ટેકા પૂરા પાડવા, ખાસ તો જળ અને જમીન વિકાસના જુદા જુદા કામ કરવા, એમાંય પાછું તાલીમ, સંશોધન અને સરકારની નીતિ વધુ પરિણામલક્ષી બને એ માટે નીતિ નક્કી કરાવવા જેવા કામ આ સંસ્થા કરે છે. ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર એનું નામ,
ટૂંકમાં DSC.
હા, લ્યો ટૂંકું ઝડપ યાદ રહે.
અને એ જ રીતે બીજી સંસ્થા છે સજ્જતા સંઘ. સજ્જતા સંઘ બીજી સંસ્થાઓ કરતા એકદમ અલગ છે.
અલગ છે
એ કુદરતી સંસાધનના વિકાસ માટે કામ કરતી 25 સંસ્થાઓનો સંઘ એટલે કે નેટવર્ક છે. ખેતી ઉત્પાદનમાં વધારો થાય એવી નવી નવી રીતો અને માહિતીની આપ લે કરવાનું કામ આ સજ્જતા સંઘ કરે છે.
માળો આ સંઘ હારો.
અરે, એ ખેડૂતોને તાલીમ પણ આપે છે અને સાથે નવું શીખવા માટે પ્રેરણા પ્રવાસ પણ યોજે છે.
હા, ટૂંકમાં એમ કહો ને કે ઈ અમાર જેવા નાના ખેડૂતને હદ કરતી સંસ્થા.
બિલકુલ ખરી વાત. લક્ષ્મી ભાભી, DSC અને સજ્જતા સંઘ બીજી સંસ્થાઓ સરકાર કે સ્થાનિક સંગઠનોને એમના વિકાસના ઉદ્દેશ પૂરા કરવામાં સહાયરૂપ બને છે. હવે કહો મોહનભાઈ, ઘઉં જીરું વાવી દીધા?
ના ભાઈ ના, અંધુ હજી બાકી છે. શંકરભાઈ, હવે તો ખેતીમાં બીક એવી લાગે છે કે નો પૂછો વાત. તમને તો ખબર જ છે અમારે એક તો રહી ટૂંકી ખેતી, એમાં કાંક અવળું પડી જાય તો હંધી મહેનત જાય પાણીમાં.
શંકરભાઈ, આ ખેતીમાં હવે જાજો કહો જ નથી. હો, મહેનત કરો એટલે રોટલા નીકળ્યા કરે.
ના ભાભી, હવે ખેતીને ખાલી આજીવિકાનું સાધન ગણવાની ભૂલ
ના કરાય.
એમાં પણ નવા નવા બિયારણો, ખેતીની નવી રીતો, જમીનને નુકસાન ન કરે એવા નવા જૈવિક ખાતરો,
નવી પદ્ધતિ,
કુદરતી જંતુનાશકો વગેરેનો ઉપયોગ કરવો જ જોઈએ, જેથી મહેનત અને ખર્ચ ઘટે અને ખેતીની ઉપજ વધે. સમજ્યા? એટલે કે ખેતી પણ વધુમાં વધુ નફાકારક બને એવું વ્યવસ્થિત આયોજન કરવું જ જોઈએ. મોહનભાઈ,
હું તમે ભાભી
આલ્યો આપણે ઘઉંની જ વાત કરો ને, એમાં શું કરવું પડે કહો તો.
ભાભી, આ ઉમા કહે છે કે ઘઉંની ખેતીમાં એક પણ પૈસાના ખર્ચ વગર પાકની ઉપજ વધારવાની પહેલી યાદ રાખવા જેવી કોઈ બાબત હોય ને તો એ છે ઘઉંની વાવણીનો સમય.
એમાં વળી શું ધ્યાન રાખવાનું?
ત્યારે એ જ જોવાનું છે ને. મોહનભાઈ, આપણા ગુજરાતમાં શિયાળો હોય ટૂંકો, બરાબર, અને ઘઉં છે માફક સરની ઠંડીનો પાક,
બરાબર,
એટલે એને ઠંડી શરૂ થયા પહેલા વાવો ને તો ઉગાવા ઉપર માઠી અસર થાય ને નીપજ ઘટે, અને ઠંડી પૂરી થયા પછી દાણો ચડે એટલા મોડા વાવો તો પણ નીપજ નબળી ગુણવત્તા વાળી ને ઓછી જ થાય.
તે આ નીપજમાં કેટલો ફેર પડે?
ફેર 18-20% નો પડી જાય.
હું વાત કરો છો
તો
એટલે હોમણ થતા હોય તો 80-82 મણ જ થાય.
આજ
તો પણ મને એમ કહો તો ઘઉં વેલા વાવ્યા છે એમ ક્યારે કહેવાય?
બરાબર ઠંડી શરૂ થયા પહેલા, એટલે કે 10 નવેમ્બર પહેલા ઘઉં વાવીએ ને તો એ વહેલી વાવણી કહેવાય.
એમ કહો ને કે દેવ દિવાળી પહેલા,
બરાબર છે, દેવ દિવાળી પહેલા વાવો એટલે વહેલા વાવ્યા કહેવાય.
હા, ને મોડા વાવ્યા ક્યારે કહેવાય?
હજી 2-3 દિવસ પછી, એટલે કે 25 નવેમ્બર થી મોડા.
ઉમા ભાભી, એમાં એમ કયો ને કે કાર્તક મહિનો વીતી ગયા કેડ, જો માક્ષર માં ઘઉં વાવો તો મોડી વાવણી
કેવાય. સારો હિસાબ માંડો, બરાબર મોહનભાઈ, બિલકુલ.
હાલો એ તો ધ્યાન રાખવું, પણ ઝાઝો ખર્ચ કર્યા વગર ઘઉં નો ઉતારો હારો આવે એવો બીજો કોઈ કિમિયો ખરો?
છે ને કિમિયો, છે.
એમ
નવા સુધારેલા બિયારણની પસંદગીનો, જમીનમાં સારી ખેડ કરી હોય, પૂરતું યોગ્ય ખાતર નાખ્યું હોય અને બીજી બધી તૈયારી કરી હોય, પણ જો બિયારણ નબળું હોય તો એ મહેનતનો કોઈ અર્થ રહેતો નથી.
એમાં કયા કયા બિયારણ લેવાના?
ભાભી, આપણા દરેક વિસ્તાર માટે ખેતી નિષ્ણાતો અલગ અલગ બિયારણની ભલામણ કરે છે.
જેમ કે સમયસરની વાવણી હોય અને એ પણ પિયત થી કરવાની હોય, આપણે પાણી પીવડાવીને મોહનભાઈ, તો GW 496, GW 322 અને GW 273 જેવી 6 જાતોની ભલામણ કરાઈ.
હા શંકરભાઈ, આ આંકડાની આગળ GW શું લગાડતા છે?
મોહનભાઈ, અંગ્રેજીમાં જી એટલે ગુજરાતનો પહેલો અક્ષર અને W એટલે વીટ. અંગ્રેજીમાં ઘઉંને વીટ કે, આ ઉમા તો ઘણું ભણી છે, અને એનો પહેલો અક્ષર W છે એટલે આગળ એને W લખાય,
બરાબર છે.
આપણે ગુજરાત ઘઉં 496, 322 કે 273 પણ કહી શકીએ,
પણ આ ભાલમાં તો વગર પાણીના છાશિયા ઘઉં વવાય.
ખરું,
તો એમાં કયું બિયારણ સારું કહેવાય?
એ હું તમને કહું, છાશિયા ઘઉં માટે અરણેજ 206, ગુજરાત ઘઉં 1 કે ગુજરાત ઘઉં 2 બિયારણ લેવું જોઈએ,
બરાબર. તમારી હંધી વાત સાચી. જો શંકરભાઈ, પણ નવો અખતરો કરતા પેલા ઘડીક તો કાળજામાં ફડકો પડે, ક્યાંક અવળવું પડશે તો.
બોલો હજી
મોહનભાઈ, બરાબર આયોજન કર્યા પછી પૂરતી તૈયારી અને માવજત વિશેની વિગતો જાણ્યા પછી જો ચીવટથી ખેતી કરીએ ને તો નિષ્ફળ જવાનો સવાલ રહેતો જ નથી.
અને બધા ખેડૂત મિત્રોને એની ખાતરી થાય એ માટે આપણે દરેક કાર્યક્રમમાં આવા સફળ ખેડૂતને અહીં રૂબરૂ બોલાવવાના છીએ,
અને એ વિભાગનું નામ રાખીશું જેણે ચાત્ર્યો નવો ચીલો.
હવે ઈ કયો કે આજ એવો નવો ચીલો સાતરનારું કોણ છે?
આ તમારી સામે બેઠા ક્યારના મરક મરક હશે છે,
એ છે સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના ભાટકોટા ગામના ઉદાભાઈ કાનાભાઈ પાંડોર.
નમસ્તે ઉદાભાઈ.
નમસ્તે સાહેબ.
મોહનભાઈ, માત્ર ઘઉંનું બિયારણ બદલીને એમણે ઉપજ વધારી બતાવી છે.
હે, તે તમે પેલા કયું બિયારણ વાવતા હતા?
પેલા અમે લોકવન, એના પછી 496.
તેમાં વીઘે કેટલો ઉતારો આવતો હતો?
એમાં 15 મણ 20 મણ 16 મણ થાય.
બરોબર, તે પછી તમે શું કર્યું?
પછી હું વિજાપુર ગયો. વિજાપુર જઈને પછી ત્યાં માહિતી બધી એ લોકો આપી, તો મને બેસતું તો નતું. પછી એમને ઝોપડી આપી મને બેઠું આ ખેતીવાડી ખાતાની, અને પછી મને વિચાર થયો હવે પાટલી બદલવી પડે એમ કરી, અને હા GW 273.
ઉદાભાઈ, આ GW 273 સુધારેલા બિયારણના ફાયદાની વાત કરો ને જરા.
એક તો વધે બહુ ડુંડી લાંબી,
પછી ઘેરું
કઈ ઘટે કઈ નહીં,
એટલે રોગ
કઈ નહી,
રોગ કોઈ આવે
કઈ નહી. ઉદય ની દવા તો અમે વાપરીએ છીએ, કારણ કે ઘોણા બે મણ નાખ્યા હતા, તો 60 મણ ગુણ થયા.
ઘોણા બે મણ ના 60 મણ,
60 મણ થયા હતા. બધા ખેડૂતો ને એમ કેવું છું, નમ્ર બની ને કે આવો સુધારેલું બિયારણ વાપરો.
બરાબર,
જે કઈ બિયારણ પકવો તમે તે બીજા આપો. સજ્જતા નો સંગ ખેતી માં લાવે રંગ. ઉદાભાઈ ના સૌને નમસ્કાર.
વાહ ઉદાભાઈ, વાહ, કેવું પડે હો, ખરું કઈ મોહનભાઈ.
હા, એ શંકરભાઈ, આ હવે સમજાણું કે શું કામ ખેતી માં આયોજન કરવું પડે.
એકલું આયોજન નહીં ભાભી, ખેતર માં જાઓ તો પાક ને બરાબર નિરખવાનો, કોઈ જીવાત કે રોગ દેખાય તો તત્કાળ એનો ઉપાય પણ કરવાનો. જેમ કે આપણા રાજ્યમાં ઘણા ઠેકાણે આજે પણ ઘઉં માં ઉધઈ નો ઉપદ્રવ થાય છે. બરાબર,
તો એ તો પાણી પીવડાવી એટલે ભાગી નો જાય.
ના, એ તો ભાગે નહીં, પણ તમારા ઘઉં નો પાક સાફ કરીને તમને ભગાડી. એટલે ખેતર માં ઉધઈ હોય ને તો ઘઉં ના બિયારણ ને એન્ડોસલ્ફાન 35% ઈસી નો પટ આપીને જ વાવવાનું.
100 કિલોગ્રામ બિયારણ હોય તો 5 લિટર પાણી ઘણું થઈ ગયું.
બરાબર,
પટ આપેલું બિયારણ એક દિવસ છાંયડે સુકવી રાખવાનું અને બીજા દિવસે વાવી દેવાનું.
શંકરભાઈ, પેલા તો ઘઉં આમ સાંટીને જ વાવતા હતા, પણ હવે કઈક ચાહે વાવે છે ને.
બિલકુલ સાચી વાત છે. 2 ચાસ વચમાં 1.25 ફૂટનું એટલે કે 9 ઇંચનું અંતર રાખીને વાવીએ ને તો એમાં નિંદામણ પગે ચાલીને કાઢી શકાય. એટલે ઘઉં ચાસમાં વાવવા સારા.
બોલો લ્યો, આટલું જાણતા હોય ત્યાં ઘઉં નો પાક હરખો ઉતરે.
એમાં ટૂંકી ખેતી વાળા તો બહુ ધ્યાન રાખવું પડે.
શું ધ્યાન રાખવાનું ખબર છે? આપણે અહી જણાવશું એ કોઈ પણ પ્રયોગ તમારે કે બીજા ખેડૂત ભાઈઓ બહેનો ને કરવો હોય તો નવું બિયારણ આપણા વિસ્તાર માટે અનુકૂળ છે કે નહીં એ જાણવા જમીન અને પાણીની લેબોરેટરીમાં ચકાસણી કરાવવાની
અને સ્થાનિક સંશોધન કેન્દ્ર કે ખેતી નિયામકની કચેરીનું માર્ગદર્શન લેવાનું.
બરાબર,
જલ્દી અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા અંગે ટેકનિકલ જાણકારી મેળવવાની.
બિયારણને ઉધઈ અને રોગથી બચાવવા પડ આપવો.
આજે આપણે શેની ચર્ચા કરી યાદ રહ્યું?
પેલું તો ઘઉં 25 નવેમ્બર સુધીમાં મોડા મોડા વાવી દેવા.
વાહ,
અને હારી ઉપજ લેવી હોય તો હારી ખેડ ને યોગ્ય ખાતર
જરૂરી છે.
કોક અનુભવી ખેડૂત ને જાણકાર ખેતી નિષ્ણાત ની સલાહ લેવાની.
ને ઘઉં ના પાક ને ઉધઈ ને બીજા રોગ હામું રક્ષણ દેવા હાટું બિયારણ ને પટાઈ ભૂલ્યા વગર દેવાનું.
એમાં પણ ઘઉં અંગે વધારે માહિતી જોઈતી હોય ને તો ઘઉં સંશોધન કેન્દ્ર, સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, વિજાપુર, જિલ્લો મહેસાણા, પિનકોડ 38 28 70. અને મોહનભાઈ, તમારી જેમ સાંભળનારા મિત્રોને પણ યાદ રહે છે કે નહીં એ જાણવા આપણે દર વખતે પૂછીશું એક નાનકડો સવાલ.
એ સવાલનો સાચો જવાબ આપનારા તથા ખેતીમાં કોઈ નવો પ્રયોગ કરનારા મિત્રોમાંથી દર અઠવાડિયે પસંદ કરીશું 2 મિત્રોના નામ
અને એમને મળશે ઇનામ.
બિલકુલ ખરું, એમાં બીજું ઇનામ છે 151 રૂપિયા અને પહેલું ઇનામ પૂરા 251.
વાહ ભાઈ વાહ, બોલી નાખો ત્યારે આજનો સવાલ.
તો લખો, ગુજરાતમાં ઘઉં વાવવા માટે સૌથી યોગ્ય સમય કયો છે?
સવાલ ફરીને બોલું છું, ગુજરાતમાં ઘઉં વાવવા માટે સૌથી યોગ્ય સમય કયો છે?
આજ રાતના 8:30 થી 10 વાગ્યા સુધી તમે 95 27 17 235 995 આ નંબર પર ફોન કરીને તમારા જ અવાજમાં જવાબ પણ રેકોર્ડ કરાવી શકો છો અને તમે ખેતીમાં કોઈ નવો પ્રયોગ કર્યો હોય તો તે પણ કહી શકો છો.
મિત્રો, 95 27 17 235 995 ફોન ઉપરાંત તમે પત્ર પણ લખી શકો છો. એ માટે લખો સરનામું, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ, અમદાવાદ 380-058.
મિત્રો, આગા ખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી પ્રસ્તુત આ ખેડૂતોના સાથી જેવા કાર્યક્રમમાં આવતા ગુરુવારે ફરી મળીશું આવી જ નવીન જીરુની ખેતી વિશે.
હા, તો અચૂક સાંભળજો અને ત્યાં સુધી કહી દઈએ
નમસ્કાર.